યોગીરાજ, આપણા પરમ આરાધ્ય ઇષ્ટદેવ, જે સુખસાગરના નામે પણ સૌની વચ્ચે વિચર્યા, પરિચય પામ્યા, અને સુખસાગર સદગુરુ મહારાજે પોતાના આત્મીય ભક્તોને જેણે મહારાજનો આત્મસાત કર્યો છે, જેણે મહારાજને આત્મસાત કર્યા છે, એવા ભક્તો કે જેમને મહારાજનું સાનિધ્ય સાંપડેલું છે, એવા ભક્તોને મહારાજ સંદેશો મોકલે છે. અને સંદેશો મોકલે છે તે આમરોલી ગામ છે, સમરોલી નહી. વાંચવા છાપવામાં થોડી ભૂલ થયેલી છે. આમરોલી ગામ એ સુરતની નજીકમાં આવેલું છે, તાપી નદીને કિનારે. અને ત્યાં આગળ જીતામુનિ નારાયણની સમાધિ છે, કે જે મહારાજ શ્રી વિચરેલા અને થોડો સમય મુનિ જીતામુનિ નારાયણના આશ્રમના એ તાપી નદીના કિનારાના વનમાં નિવાસ કરીને ખૂબ સારું વિચરણ કર્યું છે. તો એ બાજુનું ગામ આમરોલી, ત્યાં મહારાજ શ્રી ક્યારેક ભિક્ષા કે સત્સંગ માટે જતા, અને એમાં આ હરિભાઈ અને બીજા જે ભક્તો એમનો સત્સંગ દર્શન સૌ પામેલા મહારાજશ્રીના, એટલે એ પરિચયને કારણે મહારાજશ્રીએ સંદેશો મોકલ્યો છે. અને આમાં બહુ ઊંચી વાતો કરી છે જ્ઞાનની. હળવી કક્ષાની વાતો હોય તો બધાને સમજી શકાય, પણ પોતાના નિજ ભક્તોને જેણે અપનાવેલા છે એમની સાથે મહારાજશ્રીએ ઘણી સારી સમજણની, અને અહીંયા સમજણ શબ્દ વાપર્યો છે એ જ્ઞાનપરક છે. જ્ઞાન એટલે જેને અધ્યાત્મ, પોતાના સ્વસ્વરૂપને ઓળખવાની વાત છે. તો એમાં હરિભાઈ, પછી આ મોટીબેન, દૂધીબેન, રાજીબેન, આ બધા જ એકાગ્ર થઈને, તત્પરાયણ થઈને, તત્પરા તત્સ્વરૂપ થઈને મહારાજશ્રીએ એમને સંદેશો મોકલ્યો. હવે એ ભક્તો કેવા હશે કે આવા પરમ અવધૂત વિરક્તને પણ યાદ રાખવા પડે, અને યાદ રાખીને એમને સંદેશો મોકલે કે સૌને આશીર્વાદ સાથે જય મહારાજ કહેજો. કેટલો સરસ ભાવ છે. સુખસાગરના જય મહારાજ કહેજો. ક્યાં જઈને? આમરોલી ગામ. અને ત્યાં ગાડી બધાને કહેજો હરિભાઈ, અને આ બધાને કહેજો એકાગ્ર થઈને સાંભળે, સમજણપૂર્વક સાંભળે. આ ખૂબ જ એકાગ્ર થઈને શાંતિથી સાંભળવાની વાત છે. કઈ સામાન્ય સાંભળ્યું ના સાંભળ્યું કરીને ઉભા થઈ ગયા એમ નહીં, પણ સત્સંગની અંદર પણ તત્પરતા હોવી જોઈએ એમ મારા શ્રી નિર્દેશ કરે છે. સુણજો, તત્પર થઈને જ્યારે પણ સત્સંગમાં બેસીએ, અને સત્સંગની અંદર જ્યારે શ્રવણ ભક્તિ કરતા હોઈએ, ત્યારે એકાગ્ર થઈને જે કંઈ કહેવાતું હોય, જે વિષય હોય, જે કોઈ આપણા આરાધ્ય હોય, એના તત્પર થઈ જવાનું, એના મય થઈ જવાનું. ત્યાંથી મનોવૃત્તિ, દ્રષ્ટિ બીજે ક્યાંય પણ આગી પાછી ન થાય. સત્સંગમાં તત્પર થવાનું એટલે જે સાચું જ્ઞાન છે, જેને વૈદિક અને ઉપનિષદના જ્ઞાન કહેવાય, એ જ્ઞાન આપવા માટે બેઠા છે. એટલે મહારાજશ્રીએ એમને સંદેશામાં કહ્યું કે સાંભળો, જે કોઈ સતની ભક્તિ સાધે છે, ભક્તિ દેવોની ખરી, ભગવાનની પણ ખરી, પણ નિજ સ્વરૂપ આત્માની પણ હોવી જોઈએ. ભગવાને ગીતાની અંદર 17મા અધ્યાયની પણ અંદર એ જ વાત કરી છે કે જો આત્મકૃપા મનની કૃપા ન થાય ને તો પણ કોઈ પણ સાધન સફળ થતું નથી. બહુ સ્પષ્ટ વાત કરી છે. એટલે મન અને આત્માને તત્પર કરવા માટે હંમેશા એકાગ્ર રહેવું પડે અને એમાં પોતાના વિચારોને પોતાના મનને સ્થિર રાખીને મનની કૃપા થાય. ભગવાને બહુ સ્પષ્ટ કહ્યું છે કે ભગવત કૃપા, આત્મકૃપા અને મનની કૃપા. ભગવત કૃપા હોય કે આત્મકૃપા હોય, પણ જો મનની કૃપા ના હોય તો કશું જ ના થઈ શકે ને. એટલે મનને તત્પર કરવાનું કહ્યું કે મનને શાંત કરીને જે કઈ સત્સંગ ચાલતો હોય એમાં સ્થિર અને એકાગ્ર થવું. મન દઈને સાંભળજો એમ કહ્યું છે. અરે ભાઈ સુણજો, તત્પર થઈને પ્રસન્નતાથી. તો આમ પ્રસન્નતાથી આ સંદેશો આપતા આપણા પ્રભુ ગુરુ મહારાજ કે છે કે સાંભળો સંદેશાની અંદર કે જે સતની ભક્તિ સાધે છે, આ સત શું છે? સત તો બધું જ સત છે. પરમાત્મા સત્ય છે, આત્મા સત્ય છે, આત્માની સત્તા પણ સત્ય છે અને બ્રહ્મ પણ સત્ય છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરા. એક બ્રહ્મ સત્ય છે, બાકી આ જગત જે વધ્યા ઘટ્યા કરે છે, બને છે અને નાશ પામે છે, જે એનો વ્યય થયા કરે છે. જેમ આપણા પાકીટમાં પૈસા આવે ખરા ને વપરાય ખરા, આવે ખરા ને વપરાય ખરા. જેમ નદીને કિનારે ઉભા હઈએ તો પાણી વહેતું વહેતું આપણી નજીક આવે ને આપણી આગળથી વહેતું વહેતું ચાલ્યું પણ જાય. તો એના કિનારા સત્ય છે, પણ પ્રવાહ તો સતત ધારા પ્રવાહ ચાલતો છે, બદલાતો રહે છે. એમ જગત સતત બદલાતું રહે છે પાણીના પ્રવાહની માફક. તો એ જે પાણીના પ્રવાહની માફક જે બદલાતું રહે છે, વહેતું રહે છે, એ નિશ્ચિત નથી. આવ્યું, હતું, રહ્યું અને ગયું. આમ એ વહીને ચાલ્યું જાય એને વ્યય કહેવાય. પણ ગમે એટલા સમય જાય જઈએ તો પણ એ અવ્યય તરીકે ત્યાંનું ત્યાં જ હોય કે નદીના કિનારા, નદી એમને એમ જ રહે છે. પાણી વહી જાય એ અવ્યય છે, વ્યય છે, અને કિનારા અવ્યય નાશવંત નથી. તે તો સતની ભક્તિ કે જે અવ્યય છે ક્યારેય નાશ નથી પામતો. માત્ર એક પરમાત્મા જ ક્યારેય નાશ નથી પામતા. બાકી દરેક જીવો, દરેક શરીર જન્મે છે, જીવે છે ને મરે છે. તો એના માટે મહારાશ્રીએ કહ્યું, સૌથી પહેલા સમજો આ સંદેશામાં, જે સતની ભક્તિ સાધે છે. સતની ભક્તિ એટલે કઈ? જ્યાં સુધી સતની ભક્તિ સમજાય નહીં ત્યાં સુધી દેવોની ઉપાસના કરવી પડે, અને જે આત્મ ઉપાસના સમજાય અને નિજ સ્વરૂપ ઓળખાઈ જાય પછી એને કશું જ કરવાનું રહેતું નથી, કઈ જ કરવાનું ના રહે. કારણ એ હંમેશા શાંત સંયમમાં અને પ્રસન્ન રહેતો હોય છે. માણસને જે કંઈ કરવાનું હોય છે તે સંયમમાં રહેવા માટે કરવાનું હોય છે, સુખી રહેવા માટે કરવાનું હોય છે, શાંત રહેવા માટે, નિરોગી રહેવા માટે કરવાનું હોય છે. પણ જે એ પરમને પામી ચૂક્યો છે એને કશું જ કરવું પડતું નથી. સત એક આત્મા છે, પરમાત્મા છે, અને એને જ વળગી રહે, એને જ પ્રાપ્ત કરી લે, બીજાને પ્રાપ્ત કરવાની ઈચ્છા ન કરે. કારણ પરમાત્મા અને આત્મા અવ્યય છે. ત્યારે બીજું બધું જે મેળવવા જાવ છો એ તમે મેળવવાના ખરા અને વપરાવાનું ખરું, તમારી પાસે શાશ્વત તો કાયમ તો રહેવાનું નથી. એટલા માટે એને વ્યય કર્યો. તો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે અવ્યય પરમ સત્ય, જેને ભાગવતની અંદર પણ સત્યમ પરમ ધીમહી કહ્યું છે મંગલાચરણના પ્રથમ શ્લોકની અંદર. વ્યાસજીએ ભાગવતના પ્રથમ મંગલાચરણ શ્લોકમાં, આખી ભાગવતની કથામાં કૃષ્ણ ભગવાન જ મુખ્ય છે, કૃષ્ણમ પરમ ધીમહી કહ્યું હોત તો ચાલત, કેમ કે આરાધ્ય છે અને એની અંદર ભાગવતમાં પ્રતિપાદન પણ કૃષ્ણનું જ કર્યું છે. પણ કૃષ્ણની અંદર જે સત્ય તત્વ છે એ ઊંચું છે, એટલે માત્ર કૃષ્ણમ પરમ ધીમહી ન કહ્યું, સત્યમ પરમ ધીમહી કહ્યું. અને એના માટે બહુ સુંદર શ્લોક છે ભાગવતનો, સત્ય સે સત્યમ સત્ય સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપદ્યે પ્રપન્નમ. આમ હે પરમ સત્ય સ્વરૂપ, હું આપની શરણમાં છું એમ કહી દીધું ભાગવતમાં. કૃષ્ણ ભક્તિ હોવા છતાંય આ તત્વ ઊંચું તત્વ છે, કે જેને માસ્ટર ડિગ્રી કરવાની હોય ને એની પાસે આ વિષય મુકાય. પણ જે આપણા જેવા શરૂઆતના વક્તા સત્સંગીઓ હોય એને પહેલા બીજા કે ત્રીજા ચોથાનું જ સમજાવવું પડે, પછી વિષય અઘરો હોય અને કે આ તો બધું આ જે વસ્તુને સમજવાની છે કે પરમ સત્ય શું છે, તો જ્યાં સુધી જ્ઞાન તરફ વૃત્તિ નહીં વળે, હા સત્સંગ તરફ વળશે, પણ સત્સંગની અંદર દેવો ભગવાન એનો પણ સત્સંગ થઈ શકે છે, પણ એ સ્તર પહેલા બીજા ત્રીજા ચોથા ધોરણનું હોય. અને જેને અધ્યાત્મ કહેવાય, તત્વજ્ઞાન કહેવાય, ફિલોસોફી, એ ઉપર માસ્ટર ડિગ્રીમાં જતું રહેતું હોય છે. એટલે કદાચ સત્સંગમાં તમને ન સમજાય, મહારાજની આ વાણી થોડીક અઘરી લાગતી હોય, એ સહજ અને સ્વાભાવિક છે. એટલે કદાચ અઘરું પડતું હોય ત્યારે એમ ક્યાંક ત્યારે એમ થાય, કમ્પેર કરવાનું મન થાય, આના કરતા તો આ ફલાણું બહુ સરસ છે, આ મહારાજનું સારું નથી એમ કહેવાય. તો એમાં સમજવું ન જાય તે મનનો વા કરે, સુરતી કહે સો કહું નામનો મહિમા. તત્વજ્ઞાન સમજાય નહીં એ આપણા મનની નબળાઈ, એટલું આપણું સ્તર સત્સંગનું હળવું ગણાય. તો અહીંયા આગળ મહારાજશ્રીએ તો, મહારાજશ્રી સ્વયં રાજયોગી છે, રાજયોગ જેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે, અને અષ્ટાંગ યોગની અંદર આઠ અંગો બતાવ્યા છે. યમ એટલે સંયમ, ખાવા પીવાનો દરેક વ્યવહારનો સંયમ હોય એનું નામ યમ. પછી નિયમ, દરેકને પોતાના જીવન જીવવા માટેના નિયમો હોય કે આ પ્રમાણે જ એને બાંધી રાખવું પડે, તો જ એ રાજયોગની અંદર આગળ વધી શકે. આપણા ગુરુ મહારાજની સાધના ઉપાસના મહારાજશ્રી સ્વયં રાજયોગી છે, અને રાજયોગ યોગ દ્વારા જ એ આત્માનો સંયોગ કરવાનો, મેળાપ કરવાનો, એનું નામ યોગ. પણ અષ્ટાંગ યોગની અંદર યમ નિયમ, આહાર પ્રત્યાહાર, ધ્યાન ધારણા સમાધિ, આ ઇત્યાદિ એના આઠ અંગો છે. તો આહાર પણ કેવો હોવો જોઈએ, સંયમ કેવો હોવો જોઈએ, આપણા નિયમો કેવા, કે આટલું જ જાગવાનું, આટલું જ ઊંઘવાનું, આટલા વહેલા ઉઠી જવાનું, આ પ્રમાણે જ ખાવાનું, આટલું જ ખાવાનું, આ બધા નિયમો છે. હવે એ યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ એની અંદર જ્યાં સુધી આપણી ચાંચ ન ડૂબે, આપણે એનો પરિચય ન મેળવી શકીએ ત્યાં સુધી વિષય અઘરો લાગવાનો જ છે. તો આપણે આપણા વિષય પર આવીએ. સત્યમ પરમ ધીમહી જે વાત વ્યાસજીએ કૃષ્ણ માટે ભાગવતની અંદર કરી, એ જ વાત જય મહારાજે પોતાના સ્વરૂપની અંદર આ ભક્તોની આગળ કરી. હરિભાઈ, મોટી, દૂધી, આ બધા તે જમાનાના 200 વર્ષ પહેલાના નામ છે. એટલે એમને કહ્યું કે જે સતની ભક્તિ સાધે છે, સત શું છે આ જગતમાં, તો એમાં સત્યમ જ્ઞાન મનંદમ બ્રહ્મ એમ વેદ વાક્ય છે. સત્યમ જ્ઞાન મનંદમ બ્રહ્મ, સત્યનું જ્ઞાન એ જ અનંત બ્રહ્મનું જ્ઞાન છે, જે પરમ તત્વ છે અધ્યાત્મમાં. તો એ જ વાત અહીંયા આગાડી, ભલે ગામડાના ભક્તો છે, 200 વર્ષ જૂના ભક્તો છે, પણ જે સતની ભક્તિ સાધે છે એમ કહ્યું. સત્ય, આ જગતનું પરમ સત્ય શું? અરે આ જીવનનું પરમ સત્ય શું? જે અવ્યય આત્મા છે તે જીવનભર એનો સાથ સંગાત હોય છે, એકબીજાને ઓતપ્રોત થઈ ગયેલા હોય છે. શરીર અને આત્મા બંને સાથે રહેતા હોય છે જીવનમાં, પણ જયારે જુદા જુદા થાય છે ને ત્યારે આત્માને નથી ઓળખતા. અરે આખી જિંદગી સાથે રહ્યા ને, કે ના ભાઈ આત્માને મેં ના ઓળખ્યો, મને પરિચય જ ના થયો. તો એમ સત્ય છે એ આત્મતત્વ છે, પણ દેહાધ્યાસ, શરીરની અતિ આસક્તિ, શરીરની ઇન્દ્રિયોના વિષયોની પાછળની જે રમતો અને એ ઇન્દ્રિયોના વિષયોમાંથી મળતો આનંદ અને એના સુખની અંદર જ લોલુપ હોય, ક્ષણભંગુરતાની અંદર, એને સત સુધી પહોંચી શકે, સત સુધી નહીં પહોંચી શકે. આજે મોટાભાગનો વર્ગ માણસ માત્ર શરીરની આજુબાજુ એનું જીવન હોય છે, શરીરથી અંદર ઉડાણમાં જઈ શકતો જ નથી. એટલે શરીરના વ્યવહારો, શરીરની ઉપયોગિતાઓ, શરીરના ભોગો, શરીરની સગવડો, એટલાથી આગળ એનો વિષય જ નથી હોતો, એટલાથી આગળ એની ગતિ જ નથી હોતી. બહુ આવતો આ કપડાં પહેરવાને, આ બુટ્ટી ચડાવીને, આ સાડી પહેરવીને, વાર આવી રીતે ઓરવાને, એથી વિશેષ કશું નથી હોતું. કારણ એ આખી જિંદગી ભર શરીરની અંદર, શરીરની આગળ પાછળ જ રમ્યા કરતો હોય છે. અને શરીર તો નાનું હતું, જુવાન થયું, ઘરડું થયું, વાત ધોળકાળા થયા, કાન સંભળાતા થયા, દાંત ગયા, આંખો ગઈ, હાથ પગ ખખડ્યા, તો એ વ્યય છે, એ ધીરે ધીરે ક્ષીણ થતું જાય છે. જ્યારે આત્મા સત્ય છે, એ પરમ સત્યને માટે મહારાજે આજ્ઞા કરી, જે સતની ભક્તિ સાધે છે, જે આત્માની ભક્તિ કરે છે, આત્મભક્તિ. આત્મભક્તિ એટલે સ્વાર્થ નહીં, પણ આત્મતત્વને જ્ઞાન વડે સમજે, જાણે, એને ઓળખે, અને એ ઓળખવા માટે જે કઈ ક્રિયા કરવાની હોય, જે કઈ વિધિ કરવાની હોય, એનું નામ છે ભક્તિ. તો આત્મભક્તિ, આત્માને સમજવાનો, આત્માને માણવાનો. અરે એટલે સુધી કહ્યું આપણા ઋષિઓએ ઉપનિષદમાં, અયમ આત્મા બલહીને ન લભ્ય, નિર્બળ માણસોને આત્મા નથી મળતો. નિર્બળ માણસોને આત્મા સુધી પહોંચવાની યોગ્યતા, લાયકાત જ નથી હોતી. નિર્બળ એટલે કેવા? મનના નિર્બળ, કે મનથી જો પોતે ખૂબ જ તૈયાર હોય અને શરીર ભાવથી પોતે આત્મભાવ તરફ ઊંડે ઉતરી જાય, તો એ બળવાન કહેવાય. ભલે શરીર ક્ષીણ હોય, ઋષિઓ શું છે, ઋષિઓ તપ કરતા કરતા બિલકુલ શરીર ક્ષીણ થઈ ગયું હોય, પણ એનો આત્મા બળવાન. અને આત્મબલથી પોતાના આ જગતના અસ્તિત્વમાં જે જીવન છે અને જીવનની અંદર જે સત્ય તત્વ છે, એને પ્રાપ્ત કરવાની ક્ષમતા એનામાં હોય છે. દુર્બળતા કોની છે? મનની છે, કે જે ત્યાં સુધી નથી પહોંચી શકતું. અને એટલા માટે મહારાષ્ટ્રીએ કહ્યું, સાંભળો હરિભાઈ, જે કોઈ સત્યની ભક્તિ સાધે છે, જે કોઈ સાધક જેની પાસે પાત્રતા હશે, લાયક યોગ્યતા હશે, એ એટલે જે સત્યની આત્માની ભક્તિને સાધે છે, નરસિંહ મહેતા જેવાએ કહી દીધું ને, જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં. હવે કૃષ્ણના ઉપાસક છે, 52 વખત જેને ભગવાને દર્શન આપ્યા છે અને કામ કર્યા છે, અને કેટલાય કૃષ્ણ ભક્તિના ભજનો પણ કેટલાય લખ્યા છે, કેટલાય લખ્યા છે. હવે આટલો તરબતર એની અંદર ડૂબેલો એક ભક્ત એ આવું લખે ત્યારે એને ખબર પડી ગઈ છે ને. ત્યાં લગી સાધના સર્વ જૂઠી, જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં. તો મહાપુરુષો સિદ્ધો એ જ સત્યની વાત કરે ને, એ જ આત્મતત્વની વાત કરે છે. કારણ સિદ્ધ સાધુ થયા પછીથી એ સાધક છે પોતાના નિજ સ્વરૂપનો, એટલે પછી બીજી નાની વાતો નહીં કરે. નાની વાતો તો નાના બાળકોને સમજાવવા માટે હોય, ધર્મના સંસ્કાર નાખવા માટે હોય, પણ ધર્મના સંસ્કારો નાખતા નાખતા ખાતર નાખીને સરસ જમીન તૈયાર થઈ જાય ત્યારે એમાં ઉગાડવાનું શું? આત્મતત્વ. કૃષ્ણ ભક્તિ કરો, રામ ભક્તિ કરો, શક્તિની ભક્તિ કરો, હનુમાનજીની ભક્તિ કરો, પણ એ બધું આપણી જમીનમાં નાખવાનું ખાતર છે અને છેલ્લે ઉગાડવાનું છે નિજ સ્વરૂપ. કેટલું સરસ છે નિજ સ્વરૂપ. જ્યાં લગી આત્મા તત્વ છે, બસ એ આત્મા તત્વ ન જણાયું ત્યાં સુધી બધી જ રમતો છે. જેમ નાના બાળકો રમ્યા કરે, હળે કડીઓ જોડે, છાપો જોડે, ખોખા જોડે, માટી જોડે, રેતી જોડે, કાંકરા જોડે, એમ આપણે પણ એ બાળકોની માફક આગળ વધવા માટે આ રમતોની અંદર રમતા 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 છેક પછીથી ઉપર પહોંચી જઈએ. પછી જ બાળકો કહેશે કે ના, હવે તો આ તો રમતું છે. અને બીજા કદાચ એ મોટા થઈ જાય ને એમના બાળકો થાય ને તો કે હા છી આમાં રમતું છે, કેમ કે એ કમાતો થઈ ગયો, મોટો માણસ થઈ ગયો. એટલે આત્મતત્વને સમજ્યા પછીથી એ બાળકોની રમત આપણને ક્ષુલ્લુક લાગે છે. કદાચ એ બાળકો રમતા રમતા હોંશે હોંશે બહારથી કેટલાય કાગરિયાના ટુકડા વીણી લાયા છે, કેટલાય છાપો ખોખા ને કાંકરા લાલ લીલા રંગના, અને આપણે ઘરમાંથી બહાર ફેંકી દઈએ, આ બધો કચરો લઈને આવ્યો છું કરીને બહાર ફેંકી દઈએ છે, બરાબર છે ને. તો ભગવાન પણ એ બાપ છે, આપણે એના છોકરા છીએ. આવા કચરા તો આપણે ભેગા કરીએ છીએ અને ભગવાન બહાર ફેંકાય ફેંકાય કરે, ફેંકો હવે આને, ફેંકો આને, પણ છતાંય પેલા છોકરા ફેંકી દીધેલું ફરી પાછું લઈ આવે, ફરી પાછું લઈ આવે, ભેગું કરે અને રમ્યા કરે. પણ મા બાપ અકળાય એમ જગત પિતાને પછી કંટારો આવે કે આ કેવા જીવો છે, કે છે કે હું એને છોડાવવા માંથુ છું, આ કાગરી અને કાંકરા બહાર ફેંકાવા માંગુ છું અને આ પાછા લઈ આવે છે. તો એ સત્યની ભક્તિ મહાપુરુષોએ અનુભૂતિ જેને કરી છે, એ સત્યની ઉપાસના, એ આત્માની ઉપાસના કરવાનું અહીંયા આગળ સૌથી પહેલો ભજનનો આરંભ થતા જ તત્પર થઈને સાંભળો, હું જો કહું છું તે ભગવાન ગુરુ મહારાજ કહે છે સૌથી પહેલું વાક્ય કહ્યું જે સતની ભક્તિ સાધે છે, તેને પ્રેમ પદાર્થ સાધે છે, એને આત્મપ્રેમનો પદાર્થ પ્રાપ્ત થાય છે. જય મહારાજ.